તારીખ 5/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 51.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ચોથો અધિકાર. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના સ્વરૂપનો અધિકાર છે. પ્રથમ મિથ્યા દર્શન નું સ્વરૂપ વર્ણવે છે. એમાં મિથ્યા દર્શન ની પ્રવૃત્તિ જીવ કેવી રીતે કરે છે, પરિણામ પ્રવૃત્તિ. મિથ્યા દર્શન પરિણામ છે અને એ પરિણામ ની પ્રવૃત્તિ જીવ કેવી રીતે કરે છે એ વાત લીએ છે. ત્રાસીના પાને શરૂઆત ફરીથી થોડું કરીએ. નીચે છે, અનાદિકાળથી જીવ તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. ત્યાં પૂર્વ પર્યાય છોડીને નવી પર્યાય ધારણ કરે છે. અહીં ચાર ગતિની જે પર્યાય છે એની વાત કરે છે. અનાદિકાળથી આ જીવ અનેક પ્રકારની ચારે ગતિમાં પર્યાયો ધારણ કરે છે અને એક પર્યાય નું આયુષ્ય પૂરું થાય ત્યારે બીજી પર્યાય પણ ધારણ કરે છે. અને તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગળ પરમાણુમય શરીર એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે. આ જે પર્યાયની વાત ચાલે છે તે શરીર અને આત્માના સંયોગ રૂપ પર્યાયની, સંયોગી પર્યાયની વાત ચાલે છે. અને એ પ્રકારની જે પર્યાય છે, સંયોગી પર્યાય, તેમાં આ જીવને આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે. અનાદિથી જીવને દેહાત્મ બુદ્ધિ છે. શાસ્ત્ર ભાષામાં એને શું કહે છે? દેહાત્મ બુદ્ધિ છે. દેહ તે હું એવી બુદ્ધિ છે. એવી બુદ્ધિ છે એટલે એવો અભિપ્રાય છે, એવા અભિપ્રાય પૂર્વકનું પરિણમન છે અને એવું શ્રદ્ધાન પણ છે. મિથ્યા દર્શન પણ છે, મિથ્યા જ્ઞાન પણ છે, મિથ્યા આચરણ પણ છે. પણ અહીંયા મિથ્યા દર્શનની પ્રવૃત્તિનો વિષય મુખ્યપણે ચાલે છે. બીજા બે સાથે હોય ને હોય, સમ્યક દર્શન સાથે જ્ઞાન ચારિત્ર સમ્યક હોય, મિથ્યા દર્શન સાથે મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર સાથે જ હોય છે. એટલે કોઈ એમ કે મિથ્યા દર્શન હશે કદાચ અમને, પણ અમારું જ્ઞાન તો બરાબર છે ને કે નથી, અથવા તો ભલે અમને સમજણ ન હોય, અમારી શ્રદ્ધામાં ગમે, પણ અમારું આચરણ તો જેવા જૈન ગ્રહસ્થનમાં શ્રાવકને આચાર કયા એ પ્રમાણે બરાબર પાળીએ છીએ, એટલે આચરણ તો અમારું સાચું કે નહીં? એ કાંઈ સાચું નહીં. મિથ્યા દર્શન જેને છે એનું કોઈ વાત સાચી નથી. શરીરમાં હુંપણાની અહમ બુદ્ધિ થાય છે. અહમ બુદ્ધિ એટલે અહંકાર નહીં, માત્ર અભિમાન કે માનની પર્યાય ન લેવી, અહીંયા મિથ્યા દર્શનની પર્યાય લેવી છે. ચાર પ્રકૃતિમાં લઈએ તો માયાની પર્યાય લેવી. અહમ બુદ્ધિ એટલે અહીંયા અહંકાર રૂપ માન એ વાત અહીંયા નથી. અહંકાર, અહમ બુદ્ધિ, અહમ ભાવ એ બધા અહીંયા મિથ્યા દર્શનને સૂચવે છે. પોતાપણું કહો, મારાપણું કહો, પોતાપણું કહો, પોતાપણાનો અનુભવ કયો, હા મિથ્યા દર્શન છે એ માયામાં જાય છે. મિથ્યાત્મની પ્રકૃતિ ચાર કષાયના વિભાગમાં વહેંચવી હોય તો એ માયાની પ્રકૃતિ છે. ક્રોધની પ્રકૃતિ નથી, માનની પ્રકૃતિ નથી, લોભની પ્રકૃતિ નથી, પણ માયાની પ્રકૃતિમાં જાય છે. એટલે તો સત્સંગમાંથી સરળતાની મુખ્યતા લેવી પડે છે. મોક્ષની ભૂમિકામાં આવ્યો તો પહેલી વાત કે સરળતા આવી જવી જોઈએ. તો દર્શનમાં છે એ હળવો થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં આવી શકે છે. એની વિરુદ્ધ સરળતા છે, માયાની વિરુદ્ધ સરળતા છે.
અનંત ચિંતન કે
જીવને એટલી દરકારથી નથી સાંભળ્યું. આત્મહિતની જેટલી દરકારથી સાંભળવું જોઈએ એટલી દરકાર નથી કરી, નહીતર તો પોતાના અહિતરૂપ પરિણામ, વિરાધક પરિણામ પ્રત્યે એનો નિષેધ આવ્યા વિના રે નહીં. તપાસ તો જોવું જોઈએ ને, વેપાર કરે શું કામ લાગે? ઘણો માલ લેવા ને ઘણો માલ વેચો, કોને ખબર નફો થયો કે નુકસાન થયું, એના જેવી વાત છે વેપારની. એ વેપારી નથી, એને કુંભાર કહેવામાં આવે. જેને નફા નુકસાન ની ખબર ન પડે ને વેપાર કરે જાય, કઈ વેપારી કહેવાય? એને તો એક એક વાતમાં જોવું જોઈએ, આમાં શું મળ્યું, આ લોટ પૂરો થયો તો આમાં શું મળ્યું, આટલો માલ વેચાણો તો એમાં શું મળ્યું, મહિનામાં શું મળ્યું, અઠવાડિયામાં શું મળ્યું, રોજે રોજ શું મળ્યું. જોવા વાળા તો એટલી દરકાર કરે છે. આયા તો પછી ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે તપાસવાની વાત છે. એ અહમ બુદ્ધિ થાય છે વળી. એટલે શું છે, જીવ કેવી રીતે માયા કેવી રીતે લાગુ કરી એ સમજવા જેવું છે. કે જીવ તો જ્ઞાનાધિક સ્વભાવ વાળો છે. હવે જોડે એક રાગાદી ભાવ કે સંયોગ રૂપ શરીર છે, આડો હાલે છે, સીધો હાલવાને બદલે તીરછા પરિણામ કરે છે. એનું ફળ પણ 3 ઇંચ ગતિ છે ને, એટલા માટે માયાનું ફળ 3 ઇંચ ગતિ છે. તો એ પોતે સરળ સીધા પરિણામ કરીને સ્વરૂપમાં જવાને બદલે, અંતર્મુખ થવાને બદલે, એ સરળ સીધા પરિણામ છે અંતર્મુખ થવું, એના બદલે આમ આડો ચાલે છે. કાલ આ શરીર તે હું, આ શરીર તે હું, બાજુમાં શરીર છે, બાજુમાં ચાલે છે. સીધો ચાલવાને બદલે આડો આડો ચાલે છે, આમ છે. એટલે એને માયામાં લીધું છે. એવી અહમ બુદ્ધિ થાય છે. વળી પોતે જીવ છે, તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે, અને વિભાવ છે તે ક્રોધાદિક છે. એ પણ સંયોગ છે, ભાવ સંયોગ છે, ઓલો દ્રવ્ય સંયોગ છે. તથા પુદ્ગળ પરમાણુઓનો સ્વભાવ વર્ણ ગંધ રસ સ્પર્શાદિક છે. પુદ્ગળ પરમાણુઓનો કેવો સ્વભાવ છે કે વર્ણ ગંધ રસ સ્પર્શાદિક છે, એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે. હું ઊંચો, હું નીચો, હું કાળો, હું ધોળો, હું વજનવાળો, હું દુબળો, એ વગેરે વર્ણગંધ રસ પ્રસાદિક એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે. આમ ચોખ્ખું એમ વિકલ્પ ના આવે કે આ મારું સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ છે, પણ એમાં પોતાપણું લાગે છે, અનુભવાય છે, એ જ એને અહમ બુદ્ધિ છે. અને એ માન્યતા છે, બુદ્ધિ છે સાથે સાથે માન્યતા છે. આ મારા છે એવી તેઓમાં મમત્વ બુદ્ધિ થાય છે. અને આ મારું શરીર છે, આ સંયોગ મારા છે, આ ક્રોધાદિ વિભાવ મારા છે, એમાં પણ એને મમત્વ બુદ્ધિ થાય છે. મમત્વ થાય છે ને, મમત્વ બુદ્ધિ થાય છે. શું? કોઈ ચીજ સારી લાગે છે સંયોગમાં આવી તો સારી લાગે છે ને, ઇષ્ટપણાની બુદ્ધિ સહિત સારી લાગે છે. બે બેવડો દોષ છે. બુદ્ધિ છે એ અભિપ્રાયને માન્યતાને સૂચવે છે, અને સાથે સાથે રાગાદી કરે છે એનું આચરણ છે. એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણેયની ભૂલ થઈ ગઈ. એકલો સારાપણાનો જે જ્ઞાન દશામાં ભાવ થાય છે, રાગ થાય છે, એમ નથી કે સારું લાગ્યું, કેમ કે એનો તો જ્ઞાનીને નિષેધ વર્તે છે. પણ અહીંયા તો અભિપ્રાય સહિત સારું લાગે છે. પહેલેથી એને નક્કી કર્યું છે કે શેરો મને ભાવે છે, શું કેરી મને ભાવે છે, ફલાણો મને ઠીક લાગે છે. એ પહેલો એનો અભિપ્રાય તો છે જ. પછી જયારે ઉદય આવે છે જમવા વખતે, ત્યારે એનો રસ તીવ્ર થયા વિના રે નહીં, કેમ કે અભિપ્રાય તો પહેલેથી નક્કી કરેલો છે. એટલે ઈષ્ટ અનિષ્ટ પણ અભિપ્રાય પૂર્વક જીવ કરે છે, અથવા એમાં સુખ બુદ્ધિના વિશ્વાસ પૂર્વક કરે છે. કે આ મને સુખનું કારણ, આ મને દુઃખનું કારણ. તો સુખ અને દુઃખ છે એ લાગે છે એમને, એનો વિશ્વાસ પહેલેથી છે. એમ બેવડી ભૂલ છે, જ્ઞાનની પણ ભૂલ છે, વિશ્વાસ છે એટલે શ્રદ્ધાની પણ ભૂલ છે, અને પછી આચરણમાં ભૂલ વિશેષપણે થાય છે. એવી રીતે મમત્વ બુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાદિક અથવા ક્રોધાદિક અધિકતા હિંતારૂપ અવસ્થાઓ થાય છે, એ જીવની અવસ્થાઓ છે. જીવને જ્ઞાન ઓછું વધતું થાય, એક સૂક્ષ્મ ઓછો વધતો, અને ક્રોધાદિકમાં પણ હીન અધિક તીવ્ર મંદ પરિણામ થાય છે. તથા પુદ્ગળ પરમાણુઓની વર્ણાદિ પલટાવારૂપ અવસ્થાઓ પણ થાય છે. તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. અહીંયા તો જ્ઞાન પણ લઈ લીધું, સૂક્ષ્મ જ્ઞાન લીધું. જો આ સૂક્ષ્મ જ્ઞાનમાં મમકાર કરે છે એને અહીંયા મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કહી છે. ક્રોધાદિકમાં મમકાર કરે, દેહાદિકમાં મમદાર મમકાર કરે, એ તો મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે જ. પણ સૂક્ષ્મ જ્ઞાનમાં મારી બુદ્ધિ વધારે, મારો ઉઘાડ વધારે, મારી આવડત વધારે, એવો જે જ્ઞાનનો સૂક્ષ્મ છે પરલક્ષી પરતરફને જોડાણ વાળો, એ બધો સૂક્ષ્મમાં મમકાર બુદ્ધિ છે એને પણ અહીંયા મિથ્યા દર્શનની પ્રવૃત્તિમાં ટોડરમલજીએ લીધું છે. કેવી રીતે લેવી, હરખી રીતે શાસ્ત્ર તો વાંચવું જોઈએ કે નહીં? એક એક વાત લખી છે એમણે, વિચારીને ઉપયોગથી મૂકેલી વાત છે, અજાણતા જ્ઞાનાદિક નથી લઈ લીધું. કેમ કે આ જીવ ક્રોધાદિકમાં અને શરીરાદિકમાં તો અહમ બુદ્ધિ કરે છે, પણ એથી વધારે જો કોઈ જ્ઞાનનો ઉઘાડ હોય તો સૌથી વધારે એમાં એને મમત્વ બુદ્ધિ થઈ જાય. કેમ કે બીજાને એવું ઓછું હોય છે. એક લૌકિક દ્રષ્ટિએ સારો વિષય ગણાય છે કે ભાઈ આમની બુદ્ધિ વિશેષ છે, લોકો પણ માન્ય કરે. અતિ બુદ્ધિશાળીને તો જગત પણ માન્ય કરે છે કે ભાઈ બુદ્ધિવાળા માણસ છે, એ કે સાંભળો જરા, એ કે વિચારે છે એ જરા સમજો જરા, એમ કે શું સલાહ લે. વિશેષ બુદ્ધિમાનને લોકો સલાહ લે છે. અહીંયા કહે છે કે એક સૂક્ષ્મ જેટલો બાહ્યક સૂક્ષ્મ છે એ પણ જ્ઞાનનો વિભાવ છે, અને વિભાવમાં મમત્વ કરવું એ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. જેમ રાગ ક્રોધ એ ચારિત્ર ગુણનો વિભાવ છે અને એમાં મમત્વ કરવું તે મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે, એમ જ્ઞાનના વિભાવમાં પણ મમત્વ કરવું તે મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. અભિપ્રાયની ભૂલ આમાંથી ઊભી થાય છે. અભિપ્રાયની ભૂલ થાય ત્યારે શ્રદ્ધાની ભૂલ સાથે સાથે હોય જ. આચરણ તો ચોખ્ખું છે ભૂલવાળું. એ સર્વને પોતાની અવસ્થા માની તેમાં આ મારી અવસ્થા છે, હું આવો, એ મારી અવસ્થા છે એટલે હું જ આવો, એવી મમકાર બુદ્ધિ કરે છે. આ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ લીધી. હવે વિશેષ કે વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવ અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભાવ થાય એની અનુસાર કેટલીક શરીરની ક્રિયા થાય છે, કોઈ વાર શરીરમાં ફેરફાર થાય એ અનુસાર ભાવ થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધે અહીંયા વેદના થાય તો અહીંયા દુઃખનો અનુભવ કરે છે, અહીંયા ઈચ્છા થાય બોલવાની તો બોલે છે, અથવા હાથ પગ હલાવે છે, શરીરની પ્રવૃત્તિ કરે છે. શું કેવો નિમિત્ત નૈમિત્તિક પરસ્પર સંબંધ છે. તેથી જે ક્રિયા થાય છે તેને તે પોતાની માને છે. જેટલી મેળવાળી ક્રિયા થાય તેને પોતાની માને છે. શરીરમાં અસાતા થાય તો મને અસાતા થઈ, શરીરમાં સાતા થાય તો મને સાતા થઈ, અનુભવ પણ એવો છે ફરતો કે બે પર્યાયમાં સદૃશપણું થાય કરતા કર્મ સંબંધે નથી, છતાં એ પોતાની ક્રિયા માને છે. પોતાનો સ્વભાવ દર્શન અને જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શના આદિ દ્રવિન્દ્રિયો છે, એ જ્ઞાન દર્શનને પ્રવૃત્તિ કરવા માટે નિમિત્ત રૂપ જે શરીરના અંગ છે એ બધી ઇન્દ્રિયો રૂપ છે. સ્પર્શ ઇન્દ્રિયથી સ્પર્શે છે, રસનેન્દ્રિયથી ચાખે છે, ઘ્રાણેન્દ્રિયથી સૂંઘે છે. હવે આ જીવને તે સર્વને એક રૂપ માની એમ માને છે કે હાથથી મેં સ્પર્શું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાક વડે મેં સૂંઘ્યું, આંખ વડે મેં નજરો નજર જોયું અને કાન વડે મેં સાંભળ્યું. મારા સગા કાને સાંભળેલી વાત છે એમ કે શું કે સગી આંખે જોયું ને સગા કાને સાંભળ્યું, એના પડે છે કે કોઈ તારા સગા નથી. મનોવર્ગના રૂપ આઠ પાખડી વાળા ફૂલ્યા કમળ ખીલેલા કમળના આકારે હૃદય સ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્ય મન છે જે દ્રષ્ટિ ગમ્ય નથી, જે ચક્ષુ ઇન્દ્રિયથી જણાવા યોગ્ય નથી એવા સૂક્ષ્મ પરમાણુ છે કે નજરથી કે કોઈ દૂરબીનથી ટેલિસ્કોપ મૂકે તો પણ દેખાય ને એવા સૂક્ષ્મ પરમાણુનું એક ત્યાં ઇન્દ્રિય છે, એ મન ઇન્દ્રિય કહેવામાં આવે છે, એને દ્રવ્ય મન કહે છે. તેનું નિમિત્ત થતા સ્મરણાદિ રૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે અને એ મનના વિકલ્પો મનના વિચારો મનમાં સ્મરણ થવું એ બધી મનની પ્રવૃત્તિ પણ એ દ્રવ્ય મનના નિમિત્તે થાય છે. જે પ્રાણીને એવું દ્રવ્ય મન ન હોય એને એવી વિચાર શક્તિ પણ હોતી નથી. જેમ આંખ ન હોય તો એ જોઈ શકતો નથી એવી રીતે દ્રવ્યને ભાવને મેળ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એક રૂપ માની એમ માને છે કે મેં મન વડે જાણ્યું, મારા મનમાં આમ છે મારા મનમાં આમ છે એમ એને મનથી જ એને જાણવાનું થા લાગે છે. વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે, જીભ ચાલે, હોઠ ચાલે, કંઠ ચાલે, એ રીતે પાંગ ચાલે છે. ત્યારે એ ક્ષેત્ર આવગા સંબંધથી શરીરનું અંગ પણ ચાલે છે, ઈચ્છા પ્રમાણે ભાવ પ્રમાણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્રિયા થવા યોગ્ય હોય તો થાય છે, ન થવા યોગ્ય હોય તો ન થાય છે. આ તો સામાન્યપણે થાય છે એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ લીધો, વિશેષપણે નથી પણ થતી એવું બને છે, કેમ કે એનો કરતા હર્તા તો છે નહીં, જો કરતા હોય તો થયા વગર રહે નહીં. તેના નિમિત્તથી ભાષા વર્ગના રૂપ પૂતગોળો વચન રૂપ પરિણમે છે, એ બધાને એક રૂપ માની આ એમ માને છે કે હું બોલું છું. શું કેટલા લીધા? પહેલા પાંચ ઇન્દ્રિયની વાત કરી કે પાંચ ઇન્દ્રિય મારફત જે જ્ઞાનાદિકની પ્રવૃત્તિ કરે છે એમાં શરીરની પર્યાય અને જીવની પર્યાયનું એકમેકપણું કરે છે, ભેળસેળ કરે છે. છઠ્ઠા મનની વાત લીધી, એથી આગળ ચાલીને બોલવાની વાત લીધી, હવે એથી આગળ ચાલે છે તથા પોતાને ગમનાદિક ક્રિયાની આ ગમન આવાગમન ચાલવું ચાલવું ગમનાદિક ક્રિયાની વા વસ્તુ ગ્રહણાદિકની ઈચ્છા થાય છે, ચાલવાની ઈચ્છા થાય ને ચાલે, વસ્તુ લેવાની ઈચ્છા થાય ને વસ્તુને પકડે, ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે ત્યાં એક ક્ષેત્ર અવગા સંબંધથી શરીરના અંગ પણ ચાલે છે, એ પ્રમાણે શરીરની પણ ક્રિયા થાય છે. અહીંયા ભાવની ક્રિયા થાય, પ્રદેશોની ક્રિયા થાય. શું બે વાત લીધી? ભાવની ક્રિયા થાય, પ્રદેશોની ક્રિયા થાય. મુઠ્ઠી બીડવી હોય તો ત્યાં પ્રદેશોની એ પ્રમાણે ક્રિયા થઈ, પહેલાં ખુલ્લી મીઠી હતું તો આ પ્રમાણે પ્રદેશો હતા, પછી આ પ્રમાણે થયા, શરીરની પણ અવસ્થા થઈ, ત્રણનો મેળ થયો, ભાવ પ્રદેશો અને શરીરના પરમાણુ ત્યારે એ કાર્ય બને છે, અથવા પોતાની ઈચ્છા વિના શરીર હાલતા પોતાના પ્રદેશો પણ ચાલે છે, અને કોઈ વાર તો શરીર ઈચ્છા વિના પણ ચાલે છે, માણસ પડી જાય છે ચાલતા ચાલતા, હાલતા ચાલતા પડે છે, ઉપરના માળેથી પડે છે, દાદરેથી પડે છે, તો કઈ ઈચ્છાથી પડતો નથી, ઈચ્છા વિના પણ શરીરમાં ગમનની ક્રિયા થાય છે. હવે એ બધાને એક રૂપ માની આ એમ માનવા લાગે છે, જીવ પોતે એમ માનવા લાગે છે કે હું ગમન આદિ કાર્ય કરું છું, આ વસ્તુનું મેં ગ્રહણ કર્યું, આ વસ્તુ મેં કરી, આ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, એ બધું ચાલુ થઈ જાય છે. નરસિંહ મહેતાએ ગાયું ને, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. જીવને કષાય ભાવ થતા, શરીરની ચેષ્ટા એ કષાય ભાવ અનુસાર થઈ જાય છે, તો ઈચ્છા પ્રમાણે પણ થાય છે અને કષાય પ્રમાણે પણ થાય છે. કષાય તો કંટ્રોલ બહાર પણ થાય છે, તો કષાય પ્રમાણે પણ પ્રવૃત્તિ બને છે. ધ્રુવ સ્વરૂપમાં અહમ પણ કર્યું છે, ધ્રુવમાં ફેરફાર થતો નથી. આ હું આવું છું અને હું જાઉં છું એ પર ક્ષેત્રમાં હું પણ કર્યું, કેમ કે તો આકાશનું ક્ષેત્ર બદલ્યું ને, જીવનું ક્ષેત્ર ક્યાં બદલ્યું છે? જીવ જીવ તો જીવના સ્વરૂપમાં જ છે, જીવ સ્વરૂપથી બહાર જીવ જતો નથી. જીવને કષાય ભાવ થતા, શરીરની ચેષ્ટા એ કષાય અનુભવ અનુસાર થઈ જાય છે. ગ્રોથ, ગુસ્સો આવે ત્યારે આંખોમાં ફેરફાર થઈ જાય, હોઠમાં ફેરફાર થઈ જાય, નાકમાં ફેરફાર થઈ જાય, અને શરીરના પરમાણુના રંગમાં પણ લાલચોળ થઈ જાય કોઈ વાર ગુસ્સો આવે ત્યારે. જેમ ક્રોધાદિક થતા રક્ત નિદ્રાદિક થઈ જાય, એ જ લીધું છે. ક્રોધ થાય ત્યારે આંખો લાલ થઈ જાય, શું ડોળા ફાડે. હાસ્યાદિક થતા પ્રફુલ્લ વદનાદિક થઈ જાય, હશે ત્યારે પ્રસન્ન ચિત્ત પ્રસન્ન છે તો મુખાકૃતિમાં પણ પ્રસન્નતા દેખાય માણસને. સામો માણસ પણ સમજી શકે કે અત્યારે આ ખુશખુશાલ છે, કેમ ભાઈ બહુ આટલા બધા ખુશી છો એમ, કે શું બીનું છે. બીજાને ખબર પડે, એને તો ખબર પડે પણ બીજાને પણ ખબર પડે. અને પુરુષ વિદાદી થતા લિંગ કાઠિન્ય આદિ પણ થઈ જાય. એટલે અનેક પ્રકારના જે વિભાવ વિકાર પરિણામ છે એ પ્રમાણે શરીરની અવસ્થા પણ કષાય અનુસાર થાય છે. હવે એ સર્વને એક રૂપ માની આ એમ માને છે કે એ બધા કાર્યો હું કરું છું, શરીરની ક્રિયા પણ મેં કરી, આ મેં કર્યું, આ મેં કર્યું, એમાં એ બધું જીવમાં શરીરની અવસ્થાને જીવમાં લઈ આવે છે. શરીરમાં શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા અને રોગાદિ અવસ્થાઓ પણ થાય છે. કેટલું કેટલું વર્ણન કર્યું છે ભેદ પ્રભેદે. શરીરમાં ઠંડી લાગી જાય, ગરમી લાગી જાય, ક્ષુધા તૃષા તો રોજની અનુભવ વાળી પરિસ્થિતિ છે. એ રોગાદિ અવસ્થાઓ પણ થાય છે. તેના નિમિત્તથી મોહભાવ વડે પોતે સુખ દુઃખ માને છે, અને જેવા જેવા પરિણામ થાય અને જે જે અવસ્થાઓ શરીરની થાય એમાં પછી સુખ દુઃખની એને કલ્પનાને માન્યતા કરેલી છે. એ બધાને એકરૂપ જાણી શીતાદિક અથવા સુખ દુઃખ પોતાને જ થયા એમ માને છે, અને એ શરીરની અવસ્થા મને થઈ છે, મારામાં થઈ છે, હું એવો છું એમ એ માને છે. આત્માને ભૂખ નથી લાગતી, એ તો સીધી વાત છે. વૈદો શું કે છે, ભૂખ ન લાગે એને કે તમારો જઠરાગ્નિ મંદ થઈ ગયો છે. બહુ ભૂખ લાગે એને શું કે તમારો જઠરાગ્નિ તીવ્ર થઈ ગયો છે. તો અગ્નિ જીવ છે કે અગ્નિ અજીવ છે, અગ્નિ કોની અવસ્થા છે? પરમાણુ ની અવસ્થા છે. અગ્નિ એ કઈ જીવ ની અવસ્થા નથી, શરીર ની અવસ્થા છે. એમ કે ભાઈ તમારી હોજરી છે એ સંકોચાઈ ગઈ છે, એમ કે તમારી હોજરી એવો રોગ થયો છે કે હોજરી સંકોચાઈ ગઈ છે, માટે તમે વધારે ખાવ તો એ હોજરી સહન કરતી નથી. તો એ બધી શરીરની અવસ્થા છે. આને એમ લાગે છે કે મને આમ થયું, મને રોગ થયો, હું તંદુરસ્ત થયો, હું રોગી થયો, એમ એ પોતે મોહભાવ વડે જે રોગાદી અવસ્થાઓ થાય છે તેના નિમિત્ત થી મોહભાવ વડે જ. મોહ ન હોય તો ન થાય. પાછો આ જે સુખ દુઃખ ની કલ્પના થાય છે એ દર્શન મોહ ના કારણે થાય છે. નાની ને પોતાપણા ની એમાં કલ્પના થતી નથી. જાણે છે ભૂખ લાગે તો ભૂખને જાણે, તૃષા લાગે તો તૃષાને જાણે, પણ એમાં પોતાપણા ની એને કલ્પના થતી નથી. ભિન્ન રહે છે જ્ઞાન. એ બધાને મોહભાવ વડે એના નિમિત્ત થી જે અવસ્થા થઈ શરીરની, મોહભાવ વડે વચ્ચે નાખ્યું. સુખ દુઃખ માને છે એમની, મોહભાવ વડે સુખ દુઃખ માને છે, એ દર્શન મોહ છે. એ બધાને એક રૂપ જાણી અહીંથી શરૂઆત કરી કે દર્શન મોહ કેવી રીતે પ્રવર્ત્યો. શરીરની અવસ્થા થઈ અને સુખ દુઃખ ની કલ્પના થઈ એમાં દર્શન મોહ એ પ્રવૃત્તિ કરી છે. આ દર્શન મોહ છે એ ખતરનાક છે. દર્શન મોહ છે તે લાગે સાધારણ, મને ભૂખ લાગી એમાં મેં શું દોષ કરી નાખ્યો મોટો, મને તરસ લાગી એમાં મારો અપરાધ શું ઓળો મોટો. તો કે એમાં મોહભાવ થી સુખ દુઃખ ની કલ્પના કરી, પછી ભૂખ લાગી એ ભૂખ નું દુઃખ, અને આહાર લીધો તે હું સુખી થયો. મને આ મારે ભૂખ લાગી હતી એ વખતે મને સારામાં સારો આહાર મળી ગયો, ભોજન મળી ગયું સારું, એમાં અપરાધ શું થયો? કે એમાં મોહ વડે સુખ દુઃખ ની જે માન્યતા થઈ એ મહા અપરાધ છે. કઈ ગંભીરતા લાગે એને? આવડો મોટો અપરાધ એની કોઈ ગંભીરતા લાગે? એ પકડાવવું છે. લાગે કે આ તો રોજિંદી સામાન્ય પ્રક્રિયા છે, બધાને આમ થાય છે, મને આમ થાય છે, આમાં બધાને થાય છે, એવું મને થાય છે, આમાં મોટી મોટી મોટો એમાં કયો દોષ થઈ ગયો? ભાઈ બહુ મોટો દોષ છે આમાં. જે દર્શન મોહનો દોષ છે એ બહુ મોટો દોષ છે. એટલે પ્રયોગ કરવો ત્યાં જ્યાં ભૂખ લાગે, તરસ લાગે, જેટલી કોઈ શરીરની અવસ્થામાં સુખ દુઃખ ની કલ્પના થાય એ કલ્પના છોડવા માટે પ્રયોગ કરવો. માટે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય જે વાત લીધી છે એ એટલા માટે લીધી છે કે એ બધી જગ્યાએ દર્શન મોથી પ્રવૃત્તિ કેવી રીતે કરે છે એ જો એને ન સમજાય તો એને છોડવાનો ઉપાય પણ એને સમજાશે નહીં. ભૂલ દેખાય નહીં એને ભૂલ ટળવાનો જગતમાં કોઈ ઉપાય નથી. ભૂલ છૂટવા માટે પ્રયોગ અનેક છે, ભૂલને છોડવા માટેના અનેક પ્રયોગો છે. એનું પ્રથમ ચરણ આ છે કે એ ભૂલ દેખાવી જોઈએ. શું? જે કોઈ ભૂલો ટાળવી છે એ ભૂલો છોડવા માટે અનેકવિધ પ્રયોગો છે, પણ એનો પહેલામાં પહેલો ઉપાય એ છે કે એ ભૂલ દેખાવી જોઈએ. જો ભૂલ જ ન દેખાય તો ભૂલ ટાળવાની આગળની કોઈ વાત રહેતી નથી. એટલે આ પ્રવૃત્તિથી ભૂલ દેખાડે છે કે મિથ્યા દર્શનની ભૂલ, હાલતા ને ચાલતા, ખાતા ને પીતા, ઉઠતા ને બેસતા જે નિમિત્ત નિમિત્ત સંબંધે શરીરની ક્રિયાઓ થાય છે એમાં સુખ દુઃખની કલ્પના, હુંપણાની કલ્પના એ દર્શન મોહ ની પ્રવૃત્તિ છે, અને એ મહા અપરાધ છે. એ જન્મ મરણના પરિભ્રમણનું, અનંત જન્મ મરણના પરિભ્રમણનું એ કારણ છે એમ લેવાનું છે. આ ઉપવાસ કરે છે ને, ઉપવાસ કરે છે સંપ્રદાયમાં, મેં આહાર ન નાખ્યો. આ શું થયું? ત્યાં મોથી દર્શન મોહ ની પ્રવૃત્તિ તો કરી અને માન્યું શું? તપશ્ચર્યા, દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ ચોથું પદ છે. પ્રથમ મૂળમાં શ્રદ્ધા થવી જોઈએ, શ્રદ્ધાપૂર્વક જ્ઞાન સમ્યક હોવું જોઈએ અને આચરણ બરાબર હોવું જોઈએ, ત્યાર પછી વિશિષ્ટ ને તપ કહે. સુખ દુઃખ પોતાને જ થયા એમ માને છે. ઠંડી પણ મને લાગી, હું ગરમી પણ મને લાગી, સુખી પણ એને લઈને હું થયો ને એને લઈને હું દુખી થયો એમ માને છે. વળી શરીરના પરમાણુઓનું મળવું, વિખરાવું આદિ થવાથી અથવા શરીરની અવસ્થા પલટવાથી વા શરીર સ્કંદના ખંડનાદિક થવાથી સ્થૂળ કૃષાદિક બાળ વૃદ્ધાદિક વા અંગહીનાદિક થાય છે. હું કેટલા ભેદ લીધા છે. પરમાણુઓનું આવાગમન છે, મળવું અને વિખરાવું, એ થાય ત્યારે શરીર કાં તો શરીરની અવસ્થામાં ફેરફાર થાય. એ શરીરની અવસ્થામાં ફેરફાર થાય એટલે શરીરનો સ્કંદ એટલે જાજા પરમાણુનો જથ્થો, એમાં ખંડ થાય, ટુકડા થાય, કોઈ વાર કાંઈ કોઈ અંગ કપાઈ જાય, કાં તો જાડો થાય, કાં તો પાતળો થાય માણસ, શું બાળમાંથી યુવાન થાય, વૃદ્ધ થાય, એવી રીતે શરીરમાં શરીરના અંગ ઓછા વધતા થાય છે, વધે પણ છે ને ઘટે પણ છે. બાળકને દાંત આવે છે, રાજી થાય, શું વાળ ન ઉગતા હોય ને વાળ ઉગે તો રાજી થાય, તાલ પડે છે ને માથામાં, એ કઈ કલ્પના કરે છે. આ મને સુખનું કારણ છે એમ કલ્પના કરે છે અને એ અનુસાર પોતાના પ્રદેશોને પણ સંકોચ વિસ્તાર થાય છે. સૂળ સૂક્ષ્મ થાય, અંગુપાંગ કપાઈ જાય ત્યારે એનો પણ સંકોચ વિસ્તાર થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે, માણસ જાડો થાય અને જે દુબળા શરીરમાં પ્રદેશો હતા એમને મરીએ અને જાડો થયો એટલામાં ખાલી જડતા હોય અથવા વડદા પણ હોય એમ નથી રહેતો. શરીર ફૂરે એ પ્રમાણે આત્માના પ્રદેશો પણ વિસ્તાર પામે છે અને જાડો હોય દુબળો થાય તો એ પ્રદેશો સંકોચાઈ જાય છે. એટલું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે શરીર સાથે. તો એ બધાને એક રૂપ માનીને એને કારણે શું થાય છે? એ મેળવાળી ક્રિયા થાય ત્યારે કે એ બધાને એક રૂપ માનીને આ જીવ હું સ્થૂળ છું, હું કૃશ છું, હું બાળક છું, હું વૃદ્ધ છું તથા મારા અમુક અંગોનો ભંગ થયો એટલે નાશ થયો ઇત્યાદિ માને છે. મારું કપાઈ ગયું, મારો હાથ કપાઈ ગયો, ભાઈના હાથ કપાણો પૂછ્યું કે ના એવું લાગતું નથી. અનુભવ શું થાય છે? અંદરથી આત્મામાંથી કાંઈ કપાઈ ગયું હોય એવો તો કાંઈ અનુભવ નથી. હાથ નથી બરાબર છે, પણ આત્મામાંથી કાંઈ કપાઈને છૂટું પડી ગયું છે એવો કોઈ અનુભવ થતો નથી. આસ્તે આસ્તે કોઈ વખત તરત ખેંચાઈ જાય, કોઈ વખત પ્રદેશોને ખેંચાવામાં સંકોચાવામાં સમય પણ લાગે છે. અને જીવ એમ માને છે જો એને ભિન્ન જ્ઞાનની ભિન્ન આત્માનો વિચાર શક્તિ કે અનુભવ શક્તિ ન હોય તો એ શરીરની અવસ્થાને જ પોતાની અવસ્થા માને છે દઢપણે. એ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. શું લીધું? આ બે પેરેગ્રાફમાં મુખ્યપણે એમણે કે જેટલી શરીરની ક્રિયાઓ થાય છે અને આત્માના પરિણામની કષાયાદીની ક્રિયા, જ્ઞાનાદિકની ક્રિયા થાય છે, એ મેળવાળી જ્યાં ક્રિયા થાય છે ત્યાં જીવને પોતાપણાનો અનુભવ થાય છે, પોતાની માન્યતા થાય છે અને એને લઈને સુખી દુઃખી થયો હોવાનું પણ એ પોતે માને છે અને અનુભવ કરે છે.
આ બધી પ્રવૃત્તિ જીવના પરિણામની મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે, આ મિથ્યાત્વની પ્રવૃત્તિ છે. શરીરની અપેક્ષા એ અહીંથી શરૂ કરાયું છે. દેહાત્મ બુદ્ધિ અને એના એની ક્રિયાઓથી દર્શન મોહને ઓળખાયો છે. આ ભૂલ નજરે આવે છે, આ ભૂલ દેખાય છે, આ ભૂલ જણાય છે. જો ભૂલ જ નહીં જણાય તો ભૂલથી ભૂલને ભાંગવાની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થવાની નથી. એટલે જ્યારે જ્યારે જે જે ક્રિયાઓ ચાલુ છે, સવારથી ઉઠે ત્યારથી શરીરની પળોજણ તો ચાલુ છે. નાવું ધોવું, કપડાં પહેરવા, માથું ઓળવું, આ તે બધું ચાલુ છે. એમાં મને થયું, મને થયું, મને થયું, એ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. શરીરની અપેક્ષા એ આગળ આવે કે છે. ગતિ કુળાદિક હોય છે, જો આ ગોત્ર કર્મ લીધું, નામ કર્મ ને ગોત્ર કર્મ લીધું. શરીરની અપેક્ષા એ ગતિ અને કુળાદિક હોય છે. ચાર ગતિમાં શરીરની જાત જુદી દરેકની, અને કુળ પણ જુદા. તેને પોતાના માની હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, એ ગતિ લીધી, બે દ્રષ્ટાંત ગતિના લીધા. અને હું ક્ષત્રિય છું ને હું વૈશ્ય છું, વાણિયો છું, એ કુળ લીધું, ઇત્યાદિ રૂપ માને છે. આ એ પણ દર્શન મૂળની પ્રવૃત્તિ છે. હું માણસ છું એમ માનવું તે દર્શન મૂળની પ્રવૃત્તિ છે, એમ કે છે. હવે માનવ ધર્મ પાળવો કે ન પાળવો, હમણાં ક્રેઝ ઉપડે છે ને ધર્મના. ઉપદેશકો પણ ધર્મોપદેશ કરવાને બદલે માનવ ધર્મનો ઉપદેશ કરે છે. આત્મધર્મનો ઉપદેશ કરવાને બદલે બધો ધર્મ પછી છે, પેલો માનવ ધર્મ છે. શું કે છે? અહીંયા કે છે કે હું મનુષ્ય છું, એ મોટો અધર્મ છે. કેવો? મિથ્યાત્મનો મોટો અધર્મ છે. અને બુદ્ધિપૂર્વક એને ધર્મમાં ખતવે તો એ ગ્રહિત મિથ્યા દર્શન છે. ઠીક. માનવ ધર્મવાદી સામે આમ કયો તો લડાઈ થઈ જાય, હું સકરાત થઈ જાય, એટલું બધું ચાલ્યું છે. માનવ ધર્મ મનુષ્ય જ હું નથી, હું આત્મા છું, એમ પહેલાથી લેવાનું છે, પાયામાંથી એ વાત લેવાની છે. શું? ઇત્યાદિ રૂપ માને છે. શરીરનો સંયોગ થવો અને છૂટવાની અપેક્ષા એ જન્મ મરણ હોય છે. નવા શરીરનો સંયોગ થાય એને જન્મ થયો એમ કહે છે, એ શરીર છૂટે તેને મરણ થયું એમ કહેવાય છે. તેને પોતાના જન્મ મરણ માનીને હું ઉભ્યો છું અને હું મરીશ એમ માને છે. મારો જન્મ ફલાણી સાલમાં હતો એટલે આટલા વર્ષ મને થયા, અને હવે ભવિષ્યમાં ગમે ત્યારે મરણ થશે, હું જન્મો ને હું મરીશ, એ પણ દર્શનમોની પ્રવૃત્તિ છે એમ કે છે. એ સાચું જ્ઞાન નથી, સાચી શ્રદ્ધા પણ નથી, એ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે, જેમ કે જેનાથી શરીર નિભજ્યું તેને પોતાના માતા પિતા માને છે. શરીર ઉત્પન્ન થવા અને આમાં નિમિત્ત થયા એને માતા પિતા માને છે. શરીરને રમાડે તેને રમણી માને છે. શરીર વડે નિભજ્યા તેને પોતાના દીકરા દીકરી માને છે. અને શરીરને જે ઉપકારક છે તેને પોતાના મિત્ર માને છે, તથા શરીરને બુરુ કરે તેને પોતાના શત્રુ માને છે. કેટલી વાતો લીધી છે. આત્માને કઈ લેવા દેવા નથી એમ કે છે. આત્માને કોઈ ઉત્પન્ન કરતો નથી, આ આત્મા કોઈ બીજા આત્માને ઉત્પન્ન કરતો નથી. શું? આ આત્માનું કોઈ ભલું કરી શકે નહીં, આ આત્માનું કોઈ બુરુ કરી શકે નહીં. છતાં શરીરમાં જે પ્રમાણે નિમિત્ત નૈમિતિક સંબંધે સંયોગ વિયોગ થાય છે એને એ પોતાના માને છે. આ દર્શનમોની પ્રવૃત્તિ છે એમ કે છે. શું? કૃપાળુદેવ લખે છે કે આ જીવે આ પિતા છે, આ માતા છે, આ બંધુ છે, આ સ્ત્રી છે ઇત્યાદિ માનીને પોતાનું પોતાનું ભૂરુ કરવામાં મણા રાખી નથી, ખામી રાખી નથી. કેમ કે બધા પાપ પછી કરે છે, પછી એ કુટુંબ પરિવાર માટે અધોગતિમાં જવાના બધા પાપ કરે છે. મિથ્યા દર્શન નું પાપ તો દેખાતું જ નથી, પણ અધોગતિમાં પાપ ને લઈને જે છે એ હજી દેખાય. એટલે પછી જ્ઞાની હોય એને એમ કે જો તું દુખી થઈશ અધોગતિમાં જઈને, આ પાપ ને કારણે નિજ ગતિમાં જઈને ઘણા દુઃખ વેઠવા પડશે. એ દુઃખ એને નથી જોતું એટલે અહીંયાથી સમજાવવું પડે છે. મૂળમાં પાપ કરે છે એ મિથ્યાત્મ કરે છે, એ જો મિથ્યાત્મ પાપ ન કરે તો બીજા પાપ પણ આપોઆપ જ એના સમેટાય જાય. મૂળ પાપ ને હિસાબે પછી ઘણા પાપ કરે છે. જે ઇત્યાદિ રૂપ માની તેની માન્યતા હોય છે, ઘણું શું કહીએ, જાજુ શું કહેવું, એમ કે છે. હર કોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એક રૂપ જ માને છે અનેક પ્રકારે. આ તો થોડા વાત આવી મોટી મોટી કરી દીધી, બાકી હરેક પ્રકારે પોતાને શરીર રૂપ જ માને છે. ઇત્યાદિકના નામ તો અહીં કયા છે, આ બધા તો એના ઇન્દ્રિયાદિકના નામ તો અહીં કયા છે, પણ તેને તો કાંઈ ગમ્ય નથી, પોતાને કાંઈ ભાન નથી. તો જે દુનિયા કરે એ બધું કરે, દુનિયા પૈસા પાછળ ગાંડી તો પોતે પણ ગાંડો, દુનિયા સંયોગ પાછળ ગાંડી તો પોતે પણ સંયોગ પાછળ ગાંડો. માત્ર અચેતન જેવો બનીને કેવો થાય છે, જળ જેવો થઈ ગયો એમ કે છે. આ બુદ્ધિની જ્ઞાનની જડતા બતાવે છે. શું માત્ર અચેતન જેવો થઈને પર્યાયમાં જ અહમ બુદ્ધિ ધારણ કરે છે. પર્યાયમાં એટલે આ સંયોગિક પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે. તેનું શું કારણ છે કે અહીં કહીએ છીએ, આવું થવામાં એને કારણ શું છે, કેમ આવું કરે છે, આ જીવ શું કરવા આવું કરે છે, એ હજી વિસ્તારથી કહેવું છે. કે આ આત્માને અનાદિ કાળથી ઇન્દ્રિય જ્ઞાન છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયમાં અનાદિકાળથી એને ઇન્દ્રિય જ્ઞાન તો છે ને, જેથી અમૂર્તિ કેવો પોતે તો પોતાને ભાસતો નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય મૂર્તિક પદાર્થ છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય અમૂર્તિક પદાર્થ નથી. એટલે એને પરિચય કોનો છે, જળનો પરિચય છે. શું હવે શરૂઆત કરે છે સમજાવવાની, કે આ જીવને અનાદિથી જે જ્ઞાનનો ક્ષોભસમ છે એમાં એને ઇન્દ્રિય જ્ઞાન વર્તી રહ્યું છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન છે એનો વિષય અમૂર્તિક એવો પોતાનો આત્મા નથી. એટલે પોતાના આત્માના જ્ઞાનથી તે પોતાથી પોતે અજાણ છે, અનાદિથી પોતે પોતાથી અજાણ છે. આ શું કરવા આમ કરે છે એમ કે ભાઈ, અનાદિથી કેમ આમ કરે છે આત્મા, અનાદિથી એટલા માટે કરે છે, અનાદિથી એને ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય મૂર્તિક પદાર્થ છે. એટલે પરિચય એને કોનો છે, મૂર્તિક પદાર્થનો. એ લીધું ને સમયસારની શરૂઆતમાં એ વાત લીધી કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, એને પૂતગળનો જ પરિચય છે, મૂર્તિક પદાર્થોનો જ પરિચય છે. એટલે અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી. મહેનત કરે આ બધું સાંભળીને કે આત્મા મને કેમ પકડાતો નથી. હવે આત્મા, આત્માનું જ્ઞાન કરવું જોઈએ. આત્મા અંદર પકડાતો નથી એમ સમસ્યા થાય છે કે નહીં. આત્માને તો વેદન સિવાય ગ્રહણ થવાનો કોઈ ઉપાય નથી. જ્યારે જ્ઞાન વેદન આવિર્ભૂત થઈને બરાબર પકડાય ત્યારે વેદનની અંદર એને આત્માનું અસ્તિત્વ ગ્રહણ થાય, ત્યાં સુધી અસ્તિત્વ એનું પકડાતું નથી. આમ આમ શાસ્ત્ર વાંચીને જાણીને મહેનત કરે છે, શાસ્ત્રમાં છે અનેક રીતે આત્માના ગુણધર્મો, આત્માનો સ્વરૂપ એ બધું જાણવા મળે, પછી આત્માને જાણવાની મહેનત કરે છે એવી રીતે. જાણીને આત્માને જાણવાની મહેનત કરે છે. વેદવાની દિશામાં વિચાર કરતો નથી કે પ્રયત્ન કરતો નથી, એટલે એને આત્માનું અસ્તિત્વ જણાય નહીં કે ગ્રહણ થાય નહીં. હા, થઈ શકે છે, આ તો એની પ્રયત્નની દિશા ફેર છે એમ કેવું છે. અને જે જ્ઞાન વેદન છે એ અંતરંગ છે, એ જ્ઞાનનું અંતરંગ છે. જ્ઞાન વિશેષ છે તે જ્ઞાનનું બહિરંગ છે, આ તો જ્ઞાન સામાન્ય રૂપ જ્ઞાનનું અંતરંગ છે. એટલે એને પોતાને ગ્રહણ કરવા માટે એને અંદર બાજુ આવવું પડે છે. એના બદલે બાર ને બાર ઇન્દ્રિય જ્ઞાન થી ભમે છે. પોતાને ભાસતો નથી, પણ મૂર્તિ એવું શરીર જ પોતાપણે ભાસે છે. મૂર્તિક જે શરીર છે એ પોતાનું સ્વરૂપ ભાસે છે. જે જે પર્યાય ધારણ કરે તેઓને તેટલો હું એ એને ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહમ બુદ્ધિ અવશ્ય ધારણ કરે. અન્યને એટલે શરીરને, પરમાણુને પોતાપણે જાણે અને તેમાં અહમ બુદ્ધિ ધારણ કરે. જો કોઈ અંગ ઉપંગ કપાઈ જાય તો એને છોડી દેશે. એમ કહેશે ભાઈ આ મારો હાથ કપાઈ ગયો માટે ભાઈ તો મારો હાથ હતો એટલે હું કઈ એને મૂકું નહીં, જવા દઉં એને. હા, તો ચોખ્ખી વાત છે ને. તો પછી તે મમત્વ કેમ કર્યું તું? જો અત્યારે તું એને રાખવા તૈયાર નથી તો પછી મમત્વ કેમ કર્યું તું? શું એ તો એક વૈરાગ ઉપજે એના માટે. આસારામ બાપુ આવે છે ને અમદાવાદ વાળા, એની એક કેસેટ છે વૈરાગ્યની. તો બહુ એમને બહુ વૈરાગ ઉપજાવવા માટે બહુ શૈલી ઘણી સારી કરી છે. એક શરીર એક માણસ કુટુંબનો મુખ્ય માણસ, મોભી માણસ લીધો. એને કુટુંબને બહુ જ બધાને સુખી કર્યું. સુખી કર્યું એટલે એના નિમિત્તે બધા ખાઈ પીને લહેર, આખું કુટુંબ જલસા કરતું હતું. એમાં ભાઈ નાની ઉંમરમાં ચાલ્યા ગયા, 40-45 વર્ષની ઉંમરે સારી એવી કમાણી કુટુંબને સમૃદ્ધ કરીને ઓચિંતા ઉપડી ગયા. બધા એને ખૂબ મમત્વ કરતા હતા જયારે જીવતો હતો ત્યારે. ભાઈ 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 કરીને લૂંટતા હતા, માનો કે ચડાવી મારતા હતા. કયો કે જે કહેવાય એને, હું એને સારું તો લાગે જ તે, માન આપે એ ખૂબ સારું લાગે. હું હવે એની શું એને દશા લીધી છે કે આને જલ્દી અહીંથી હવે રવાના કરો, ઉતાવળ કરો, ઉતાવળ કરો. પછી એને બધી જે પ્રક્રિયા લીધી છે એ ત્યાં સુધી લીધી છે ભાઈ. આ લોકો હિન્દુ ધર્મમાં જે પ્રક્રિયા હોય છે ને કે એના અમુક દિવસ બીજે ત્રીજે દિવસે એના હાડકા કરતો જે હોય એ સ્મશાનમાંથી લઈ આવે. પણ હાડકા છે એ તો અપવિત્ર લાગે, મરદાના હાડકા, એટલે એને ઘર બહાર રાખે, ઘરમાં ન રાખે. જો તને તને તો ઘરમાં ન રાખ્યો પણ તારા હાડકાને હવે ઘરમાં રાખતા નથી. શું એટલે એને ક્યાંક આગળ પાછળ ક્યાંક નજીકમાં ઝાડ હોય ને ત્યાં કપડામાં વીંટાડીને ટીંગાડી દે. એ લોકો પછી અમુક નદીમાં પધરાવે, ગંગામાં કે ત્યાં ત્રિવેણી સંગમમાં કે અલ્હાબાદમાં ક્યાંક જાય ને, એ લોકો નજીકમાં જતા હોય તો ત્યાં નાસિક ત્રંબક જાય કે ગમે ત્યાં હું ને ત્યાં એને પધરાવવા માટે. એટલે એનો તો અમુક દિવસ ને બધું નક્કી કર્યું હોય, ત્યાં સુધી બહાર લટકાડી રાખે. જુઓ કેટલું અપમાન કરે છે એમ કરીને બતાવ્યું છે. અને પછી ટ્રેનમાં લઈ જાય ત્યારે એનો પગ હોય નીચે, કોઈ જોવે નહીં કે એને કોઈ પૂછે નહીં કે ભાઈ આમાં શું છે. નીચે સામાન રાખવાનો પગ પાસે જે ખાલી જગ્યા હોય ત્યાં એને રાખે. કે પ્રસંગને બહુ મલાવીને વાતો કરે છે વૈરાગ ઉપજે એટલે. શું આવી પરિસ્થિતિ છે, તું મારું મારું કરીને તારી દુર્ગતિમાં મરી ગયો, પણ તારી સ્થિતિ આવી છે એમ સમજી લેજે. કે આ શરીરના પરમાણુ તારા નથી, તું તો એનો હગો નથી, પણ બીજા કોઈ એના હગા નથી. એમ કરીને ઘણી વાતો કરી છે, પણ શૈલીથી કરી છે એટલે લોકોનો વૈરાગ ઉપજે. સારા વક્તા છે. શું કહે છે કે આત્મા કોઈ અન્યને આપરૂપ જાણીને તેમાં અહમ બુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોતે પોતાને પરથી જુદો નભાય છો. આ ભેદ જ્ઞાન ન કર્યું એને, એટલે તેના સમુદાય રૂપ પર્યાયમાં જ તે અહમ બુદ્ધિ ધારણ કરે છે. વળી પોતાને અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે, તે અહમ સંબંધ નિમિત્ત નૈમિતિક સંબંધ ઘણો હોવાથી એટલે વારંવાર એ નિમિત્ત નૈમિતિક સંબંધની પરિસ્થિતિ ભજતી હોવાથી પોતાને શરીરથી પોતાની ભિન્નતા ભાસતી નથી. આ એક કુદરતી પરિસ્થિતિ છે કે જીવના પરિણામને અને શરીરના પરિણામને ઘણો સુમેળ હોવાથી શરીરથી આત્મા જુદો ભાસતો નથી. હા, એટલે એ જ પ્રમાણે એનું જે એકત્વ છે એ દ્રઢ થઈ જાય છે, એકત્વ છે એ દ્રઢ થઈ જાય છે. જરાક શરીરને કાંઈક થાય ને ત્યાં ભય થઈ જાય. સામાન્ય માણસોને ખબર નથી હોતી કે હાર્ટનો દુખાવો કેવો હોય, પણ થોડુંક મસલ પેઇન હોય ને અથવા શરદી લાગી હોય ને કઈ દુખાવો થાય એટલે વેમ પડે સીધો. શું હાર્ટ ડિઝીઝનો નહીં થયો હોય ને ડાક્ટર ફાઇનલ કરે એ પહેલા તો કેટલાય ભયના પરિણામ થઈ જાય અને દુઃખના પરિણામ થઈ જાય છે ઘણાને. એ બધી શરીરની એકત્વ બુદ્ધિ ખૂબ દ્રઢ કરી હોય છે એટલે ભય અને દુઃખ પણ વધવાનું છે, એનાથી ભય અને દુઃખ ઘટવાના નથી. હવે જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે એમ છે એ વિચારો મિથ્યા દર્શનના જોરથી થઈ શકતા નથી. ઠીક શું કીધું કે હવે એમાં શરીર અને આત્માની ભિન્નતાના જે વિચાર કરવા છે, એવા ગ્રંથો વાંચવા, એવો સત્સમાગમ કરવો, એવી વિચારણા કરવી, એ મિથ્યા દર્શનના જોરથી થઈ શકતા નથી. શું કે ભાઈ અમને અધ્યાત્મ શાસ્ત્રો વાંચવા ફાવતા નથી, અમને માથું દુખવા આવે વાંચીએ તો. ભાઈ અમે ત્યાં સાંભળવા આવીએ તો અમારો કલાક નીકળે નહીં. શું કે અમને સત્સંગમાં પણ અમને કાંઈ મજા આવતી નથી, કંટાળો આવે છે. તો સમજવું કે આને મિથ્યાત્મનું જોર ઘણું છે, આને સત્શાસ્ત્રો રૂચતા નથી, સત્સમાગમ રૂચતો નથી, તત્વચર્ચા વૃત્તિ નથી, તો સમજવું કે દર્શન માં વધી ગયો છે. આ મિથ્યા દર્શન ની પ્રવૃત્તિ બતાવી છે. શું મિથ્યા દર્શન ને જોર ને લઈને એ વિચારો થતા નથી, થઈ શકતા નથી, તેથી તેને પર્યાયમાં જ અહમ બુદ્ધિ હોય છે. તો એ પર્યાયમાં અહમ બુદ્ધિ દર્શાવે છે, એ તીવ્રપણે અહમ બુદ્ધિ છે. બીજા સંયોગોમાં અને શરીરમાં તીવ્રપણે અહમ બુદ્ધિ હોય છે. મિથ્યા દર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતા તેને પણ પોતાની માને છે. શરીર કુટુંબ આદિ બીજા સંયોગો, પુત્ર સ્ત્રી ધન ધાન્ય હાથી ઘોડા મકાન અને નોકર ચાકર આદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, એ તો બધા ભિન્ન ક્ષેત્ર રહેલા ભિન્ન પદાર્થો છે. શું શરીર તો હજી ભિન્ન ક્ષેત્ર નથી, પણ આ બધા તો ભિન્ન ક્ષેત્ર રહેલા ભિન્ન પદાર્થો છે. વળી સદાકાળ પોતાને આધીન પણ નથી, કીધું નોય માને. બધા કુટુંબ વાળા કઈ પોતાનું કીધું માને એ વાતમાં કઈ માલ નથી. એનો રાગ પોસાય ત્યાં સુધી માને, એનો રાગ ન પોસાય એટલે સીધો ફૂંફાડો મારે. એ સદાકાળ પોતાને આધીન નથી એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર કરે છે, માને નહીં તો મમત્વ છોડે નહીં. એવા દાખલા જેવા છે
છોકરો એવો ઊંધો હાલે, એવો ઊંધો હાલે કે બાપની મૂડી પાયમાલ કરી નાખે, કુટુંબ ને ફના ફાત્યા કરી નાખે, પણ એને નોખો ન કરી શકે. આ છોકરો તમને પાયમાલ કરે છે, બધું ઉડાડે છે, ઊંધે રસ્તે ચડી ગયો છે, એને જુદો કરી દો ને. પૈસા મારાથી મમત્વ નથી મુકાતો. છોકરાને હું જુદો કરું તો મને બહુ દુઃખ થઈ જાય, બીજું દુઃખ સહન કરવા તૈયાર છે. એના એને આધીન નો વર્તે, ઉલટો વર્તે તો પણ મમતા છોડે નહીં. પુત્રાદિકમાં આ છે તે જ હું છું એવી પણ કોઈ વેળા ભ્રમ બુદ્ધિ થાય છે. એના વગર હું નહીં જીવી શકું, એને કઈક થઈ જશે તો મને કઈક થઈ જશે. શું એવી તીવ્ર મમકાર થી તીવ્ર ભ્રમ બુદ્ધિ થાય છે, અને મિથ્યા દર્શન થી શરીરાદિક નું સ્વરૂપ પણ અન્યથા જ એને ભાસે છે. અનિત્ય ને નિત્ય માને, અન્યથા ભાસે એટલે કેવી રીતે, કે શરીર અનિત્ય છે પણ એવી પ્રવૃત્તિ કરે ને, એટલી બધી પ્રવૃત્તિ કરે ને, એટલા રસથી પ્રવૃત્તિ કરે કે જાણે કોઈ દી આ શરીર છૂટવાનું નથી, તો એ પણ એને અનિત્ય ને નિત્ય સમજે છે, અને ભિન્ન ને અભિન્ન સમજે છે, દુઃખના કારણો ને સુખના કારણ માને છે. એવી હોશ કરે, એવી હોશ કરે કે ગમે એટલી ઉપાધિ હોય તો એને કઈ દેખાય નહીં. એ દુઃખના કારણ ને પણ સુખના કારણ માને છે, દુર્ગતિના કારણ ને પણ ગણતો નથી, તથા દુઃખ ને સુખ માને છે ઇત્યાદિ પ્રકારે. કઈ વાંધો નહીં, હું દુઃખ સહન કરી લઈશ, પણ તને દુઃખ ન પડવું જોઈએ. હું એને એને એનું દુઃખ લઈ લીધું દુઃખ માને, ઠીક. એ પ્રમાણે જીવ જીવ તત્વોનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. કેવી રીતે લીધું? જીવ જીવ નું જ્ઞાન અયથાર્થ થતા શ્રદ્ધાન પણ અશ્રદ્ધાન. મિથ્યા જ્ઞાન પૂર્વક મિથ્યા દર્શન લીધું, એટલે સાચા જ્ઞાન પૂર્વક સાચું શ્રદ્ધાન થાય. આ સિદ્ધાંત પોતે ચાલુ રાખે છે સાચો.
દેવાદિદેવ જીમંતર ભગવાન જય પરમ પાપી કારણ દેવ.